એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આજકાલની જિંદગી જુઓ ને, કેટલી ભાગદોડ, ચારે બાજુથી માહિતી, અપેક્ષાઓ. એવું લાગે કે ક્યારેક આપણા પોતાના પર જ કાબુ નથી રહેતો, નહીં?
નમસ્કાર. હા, સાચી વાત છે, ઘણીવાર એવું લાગે. પણ તમને ખબર છે, આનો ઉકેલ કદાચ હજારો વર્ષ જૂની વિચારધારામાં છુપાયેલો છે. સ્ટોઇકિઝમ.
સ્ટોઇકિઝમ?
હા, સાંભળ્યું તો છે.
અને આજે એ ખાસ પ્રસ્તુત છે, કારણ કે દુનિયા ભલે ગમે તેટલી અનિશ્ચિત હોય, આપણી અંદરની શાંતિ, આપણી વિચારશક્તિ, એ તો આપણા હાથમાં છે. સ્ટોઇકિઝમ આજ શીખવે છે.
બરાબર. આપણે કદાચ સાંભળ્યું હોય કે ચિંતા ન કરો, કે લાગણી પર કાબુ રાખો. પણ આજે આપણે થોડું ઊંડા ઉતરીશું.
હા, એક વિદ્વાન છે, બ્રેડ ઇનવુડ. એમના કામના આધારે સમજીશું કે સ્ટોઇકિઝમ ખાલી થોડા સૂત્રો નથી, પણ જીવન જીવવાની એક આખી સિસ્ટમ છે.
બિલકુલ, એક સંપૂર્ણ વ્યવસ્થા.
તો ચાલો જોઈએ આમાં આપણા માટે શું છે, શરૂ કરીએ.
ચોક્કસ. તો બ્રેડ ઇનવુડની વાત કરીએ. એ કોઈ સામાન્ય લેખક નથી. એ યેલ યુનિવર્સિટીમાં ક્લાસિક્સ અને ફિલોસોફીના પ્રોફેસર છે, અને પ્રાચીન ગ્રીક અને રોમન ફિલોસોફીમાં, ખાસ કરીને સ્ટોઇકિઝમમાં, દુનિયાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય છે. ઓકે, એમનું પુસ્તક છે એથિક્સ એન્ડ હ્યુમન એક્શન ઇન અર્લી સ્ટોઇસિઝમ. એ આ ક્ષેત્રમાં બહુ મહત્વનું ગણાય છે.
તો એમની ખાસ વાત શું છે? મતલબ બીજા પણ ઘણા લોકો સ્ટોઇસિઝમ પર લખે છે, ઇનવુડ કઈ રીતે અલગ પડે છે?
એમની સૌથી મોટી ખાસિયત મને લાગે છે એ છે કે એ મૂળ ગ્રંથો, એટલે કે ગ્રીક અને લેટિન ટેક્સ્ટ્સનો ઊંડો અભ્યાસ કરીને વાત કરે છે.
અચ્છા.
એટલે સ્ટોઇકિઝમને એના સાચા ઐતિહાસિક સંદર્ભમાં રજૂ કરે છે. આજકાલ ખબર છે, ઘણીવાર સ્ટોઇકિઝમને બસ લાઇફ હેક્સ કે પછી ખાલી લાગણીઓ કંટ્રોલ કરવાની ટેકનિક તરીકે જોવાય છે.
હા, એવું બહુ જોવા મળે છે.
ઇનવુડ આ ઉપર છલ્લી સમજને પડકારે છે. એ બતાવે છે કે આ તો એક બહુ ગહન, એકબીજા સાથે જોડાયેલી ફિલોસોફિકલ સિસ્ટમ છે. એ ખાલી એટલું નથી કહેતા કે સ્ટોઇક્સે શું કહ્યું, પણ એ શા માટે કહ્યું, કયા વિચારથી કહ્યું, એ સમજાવે છે. એમનું અભિગમ બહુ જ સચોટ અને વિશ્લેષણાત્મક છે.
રસપ્રદ. એટલે કે ઇનવુડ આપણને સ્ટોઇકિઝમનું, કહી શકીએ કે ઓરિજિનલ વર્ઝન સમજાવવાનો પ્રયાસ કરે છે, જે કદાચ આજના જમાનામાં થોડું બદલાઈ ગયું છે.
હા, કંઈક અંશે એવું કહી શકાય.
તો એમના વિશ્લેષણનો મુખ્ય વિચાર શું છે? સ્ટોઇકિઝમ વિશે એવું શું કહેવા માગે છે જે આપણે સામાન્ય રીતે નથી જાણતા?
એમનું મુખ્ય તર્ક એ છે કે સ્ટોઇકિઝમ એ કોઈ છૂટા છવાયા નૈતિક ઉપદેશોનો સંગ્રહ નથી, પણ એક સંપૂર્ણ અને સુસંગત ફિલોસોફિકલ સિસ્ટમ છે. એમના મતે સ્ટોઇક ફિલોસોફીના ત્રણ મુખ્ય ભાગ છે. તર્કશાસ્ત્ર, એટલે કે કેવી રીતે વિચારવું, કેવી રીતે જાણવું.
ઓકે, લોજિક.
પછી ભૌતિકશાસ્ત્ર, એટલે બ્રહ્માંડ અને વાસ્તવિકતાની પ્રકૃતિ શું છે.
ફિઝિક્સ.
અને ત્રીજું નીતિશાસ્ત્ર, એટલે કે કેવી રીતે જીવવું, એથિક્સ. ઇનવુડ ભારપૂર્વક કહે છે કે આ ત્રણેય ભાગ એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક વગર બીજાને સમજી જ ન શકાય.
આ રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે આપણે જ્યારે સ્ટોઇકિઝમની વાત કરીએ ત્યારે મોટાભાગે નીતિશાસ્ત્ર પર જ ધ્યાન આપીએ છીએ, જેમ કે સદગુણ, શું આપણા નિયંત્રણમાં છે, શું નથી.
બરાબર.
પણ તમે કહો છો કે તર્કશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વગર એ નીતિશાસ્ત્ર અધૂરું છે, એ કેવી રીતે?
બિલકુલ. ઇનવુડની દલીલ જ એ છે, સ્ટોઇક નીતિશાસ્ત્ર જે આજે સૌથી પ્રખ્યાત છે, એને એમના તર્કશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના વિચારો વગર સાચી રીતે સમજી જ ન શકાય. દાખલા તરીકે એમનું પેલું સૂત્ર છે, પ્રકૃતિ અનુસાર જીવો.
હા, એ બહુ જાણીતું છે.
તો ઇનવુડ સમજાવે છે કે આનો અર્થ એ નથી કે જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહેવું.
હા હા.
પણ એનો અર્થ છે કે બ્રહ્માંડની જે તર્કસંગત વ્યવસ્થા છે, જે એમના ભૌતિકશાસ્ત્રનો વિષય છે, એને સમજવી, અને એ મુજબ પોતાના વિચારો અને કાર્યો જે તર્કશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનો વિષય છે, એને ગોઠવવા. એટલે આ આખી સિસ્ટમ સમજવી પડે, નહીંતર આપણે ખાલી ઉપર ઉપરની વાતો જ પકડી રાખીશું.
ઓકે, આ ખરેખર નવી રીતે જોવાની વાત છે. તો ચાલો આ સિસ્ટમના ભાગોને થોડા વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત ક્યાંથી થઈ, એનો ઇતિહાસ શું કહે છે?
સ્ટોઇકિઝમની શરૂઆત લગભગ ઈસવીસન પૂર્વે 300ની આસપાસ થઈ એથેન્સમાં. ઝેનો ઓફ સિટીયમ નામના ફિલોસોફરે કરી.
ઝેનો,
હા. અને ઇનવોર્ડ આપણને યાદ અપાવે છે કે એ સમય કેવો હતો. ગ્રીસ માટે રાજકીય ઉથલપાથલનો સમય હતો. એલેક્ઝેન્ડરના સામ્રાજ્યનું વિઘટન થયું હતું. લોકોમાં એક જાતની અનિશ્ચિતતા હતી. દિશા શોધી રહ્યા હતા.
અચ્છા, એટલે સામાજિક અસ્થિરતા હતી.
બરાબર. આવા માહોલમાં ઝેનો એક એવી ફિલોસોફી વિકસાવવા માંગતા હતા જે લોકોને સ્થિરતા આપે. બહારના સંજોગો ગમે તેવા હોય પણ વ્યક્તિ સારું અને અર્થપૂર્ણ જીવન જીવી શકે એવું માર્ગદર્શન મળે. કોઈ કિલે કહેવાતો ત્યાં ભણાવતા અને એના પરથી જ નામ પડ્યું સ્ટોઇકિઝમ.
ઓ, સ્ટોઆ પરથી સ્ટોઇકિઝમ.
હા, અને એમના માટે ફિલોસોફી એ કંઈ ખાલી ક્લાસરૂમમાં ભણાવવાનો વિષય નહોતો. એ તો જીવન જીવવાની એક કળા હતી, એક પ્રેક્ટિસ હતી.
બરાબર. અને તમે તર્કશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો. સ્ટોઇક્સે એને ખેતરની વાડ સાથે સરખાવ્યું હતું એવું મેં ક્યાંક વાંચ્યું છે. આ વાડનું શું કામ હતું? એ નીતિશાસ્ત્ર માટે કેમ જરૂરી હતી?
હા, એ સરખામણી બહુ સરસ છે. જેમ વાડ ખેતરનું રક્ષણ કરે ને પાકનું,
હા,
એમ તર્કશાસ્ત્ર મનનું રક્ષણ કરે. ખોટા વિચારોથી, ગેરસમજોથી, અતાર્કિક લાગણીઓથી. સ્ટોઇક્સ માનતા હતા કે આપણું મોટાભાગનું દુઃખ ક્યાંથી આવે છે? તો કે સારા અને ખરાબ વિશેના આપણા ખોટા નિર્ણયો અને માન્યતાઓમાંથી. તર્કશાસ્ત્ર આપણને શીખવે છે કે કેવી રીતે સ્પષ્ટ રીતે વિચારવું, દલીલોનું વિશ્લેષણ કરવું અને સાચા જ્ઞાન સુધી પહોંચવું. ઇનવુડ સમજાવે છે કે સ્ટોઇક્સે ખાસ કરીને નિશ્ચયાત્મક છાપ પર ભાર મૂક્યો હતો. ગ્રીકમાં એને કેટાલેપ્ટિક કે ફન્ટાઇઝિયા કહેવાય.
કેટાલેપ્ટિક કે ફન્ટાઇઝિયા થોડું અઘરું નામ છે.
હા, પણ એનો મતલબ સરળ છે. એવી સ્પષ્ટ અને ભરોસાપાત્ર સમજ કે જેના પર શંકા ન કરી શકાય, જે સીધી વાસ્તવિકતામાંથી આવતી હોય.
અચ્છા.
એમનું માનવું હતું કે આવી ભરોસાપાત્ર છાપો પર આધાર રાખીને જ આપણે સાચા નિર્ણયો લઈ શકીએ છીએ. એટલે સ્પષ્ટ વિચાર કરવો એ નૈતિક બનવા માટેનું, એમ સમજો કે, પહેલું પગથિયું હતું.
ઓકે, એટલે તર્કશાસ્ત્ર મનને શુદ્ધ અને સ્પષ્ટ રાખવામાં મદદ કરે. બરાબર. પણ ભૌતિકશાસ્ત્ર એટલે કે બ્રહ્માંડ વિશેના એમના વિચારો એ નીતિશાસ્ત્ર સાથે કેવી રીતે જોડાયેલા છે? પેલી સરખામણીમાં જેમ કહેવાયું કે આ જમીન છે, તો એ ફળ નીતિશાસ્ત્રને કેવી રીતે પોષણ આપે છે?
હા, આ જોડાણ કદાચ સ્ટોઇકિઝમનો સૌથી અનોખો અને મહત્વનો ભાગ છે. અને ઇનવુડ આના પર ખૂબ ભાર મૂકે છે. જુઓ, સ્ટોઇક્સ શું માનતા હતા ખબર છે? કે આ બ્રહ્માંડ કંઈ આંધળું કે અસ્તવ્યસ્ત નથી. એ એક જીવંત, તર્કસંગત અને વ્યવસ્થિત એકમ છે, જે એક સાર્વત્રિક કારણ અથવા દૈવી તત્વ દ્વારા સંચાલિત છે. એને લોકો લોગોસ, રીઝન કે ઝ્યુસ જેવા અલગ અલગ નામોથી ઓળખાવતા.
લોગોસ એટલે કે સાર્વત્રિક તર્ક.
હા, જાણે આખું બ્રહ્માંડ એક મોટો જીવંત ઓર્ગેનિઝમ હોય અને આ લોગોસ એનું સંચાલન કરતું હોય. તેઓ માનતા કે બધું જ કારણ અને કાર્યના નિયમ મુજબ થાય છે, બધું જ કુદરતી નિયમો અનુસાર ઘટે છે. અને એ લોકો ભૌતિકવાદી હતા. માનતા કે બધું જ ભૌતિક છે. ઈશ્વર અને આત્મા પણ એક સૂક્ષ્મ બુદ્ધિશાળી ભૌતિક તત્વ, જેને ન્યુમા, PNEUMA, ન્યુમા કહેતા, એના બનેલા છે.
ન્યુમા?
હા, PNEUMA, ન્યુમા. આ તત્વ આખા બ્રહ્માંડમાં ફેલાયેલું છે અને તેને જોડી રાખે છે. આખી જે સમજ છે ને, એ જ પ્રકૃતિ અનુસાર જીવવાનો સાચો અર્થ સ્પષ્ટ કરે છે. એટલે કે બ્રહ્માંડના આ તર્કસંગત નિયમોને સમજવા અને એની સાથે સુમેળમાં જીવવું.
ઓકે.
આમાં પેલો વિચાર પણ સામેલ છે કે બધું જ કદાચ પૂર્વ નિર્ધારિત છે, ડિટર્મિનિઝમ. પણ એમના માટે એ નિરાશાજનક નહોતું, કારણ કે એ બધું એક તર્કસંગત યોજનાનો ભાગ હતો.
આ તો બહુ ગહેણ વાત છે ખરેખર. તો પછી આ સિસ્ટમમાં લાગણીઓ અને ઈચ્છાઓનું શું સ્થાન છે? મને હંમેશા એવું લાગતું હતું કે સ્ટોઇક્સ એટલે લાગણીહીન બની જવું, પથ્થર જેવા. શું એ સાચું છે?
ના, એ સાચું નથી. અને આ એક બહુ સામાન્ય ગેરસમજ છે. ઇનવુડ એને બહુ સ્પષ્ટપણે દૂર કરે છે. સ્ટોઇક્સ બધી લાગણીઓને ખરાબ નહોતા માનતા.
અચ્છા.
એ લોકો બિન આરોગ્યપ્રદ અતાર્કિક લાગણીઓને, જેને એ લોકો પેથે પેથે કહેતા, એને કાબૂમાં રાખવાની વાત કરતા હતા. જેમ કે અતાર્કિક ભય, ગુસ્સો, લાલસા, જરૂર કરતા વધારે દુઃખ. એમના મતે આ આવેગો ક્યાંથી આવે છે? તો કે સારા અને ખરાબ વિશેના આપણા ખોટા નિર્ણયોમાંથી. દાખલા તરીકે, જાહેરમાં બોલવાનો ભય. એ શા માટે લાગે? કારણ કે આપણે એવું માની લીધું છે કે જો લોકો હસશે તો એ ભયંકર આપત્તિ હશે.
હા, એવું લાગે.
પણ સ્ટોઇક્સ કહે છે કે લોકોનું હસવું એ આપણા નિયંત્રણ બહારની ઉદાસીન વસ્તુ છે, એ ખરેખર ખરાબ નથી. તેથી આવેગોને દબાવવાને બદલે એની પાછળ જે ખોટો નિર્ણય રહેલો છે એને તર્ક દ્વારા સુધારવાની જરૂર છે.
ઓકે.
અને એ માટે એમણે અમુક માનસિક કસરતો પણ વિકસાવી હતી, જેમ કે નકારાત્મક કલ્પના, જાણી જોઈને ખરાબમાં ખરાબ પરિસ્થિતિની કલ્પના કરવી જેથી એ આવે ત્યારે આપણે તૈયાર હોઈએ, અથવા સંમતિની શિસ્ત, એટલે કે કોઈ પણ છાપ કે વિચાર આવે એને સ્વીકારતા પહેલાં એની બરાબર ચકાસણી કરવી. જે આદર્શ સ્ટોઇક ઋષિ હોય એ આવેગમુક્ત હોય, પણ એનો મતલબ એ લાગણીહીન નથી. એ તંદુરસ્ત તર્કસંગત લાગણીઓ અનુભવે છે, જેને યુપથ્યાયી કહેવાય, જેમ કે સમજણપૂર્વકનો આનંદ, સાવચેતી, સદિચ્છા.
ઓ, એટલે લાગણીઓને સમજવાની અને તેને યોગ્ય દિશા આપવાની વાત છે, દબાવવાની નહીં. આ તો મોટી ગેરસમજ દૂર થઈ. તો હવે નીતિશાસ્ત્ર પર આવીએ. આ સિસ્ટમનું અંતિમ લક્ષ્ય શું હતું? પેલું ફળ, સારું જીવન કોને કહેવાય એમના મતે?
નીતિશાસ્ત્રનું હૃદય અને કદાચ સ્ટોઇકિઝમનો સૌથી ક્રાંતિકારી વિચાર એ છે કે સદ્ગુણ, વર્ચ્યુ, એ જ એકમાત્ર સાચું સારું છે.
એકમાત્ર?
હા, એકમાત્ર. શાણપણ, ન્યાય, હિંમત અને સંયમ, આ ચાર મુખ્ય સદ્ગુણો છે, અને એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એ તર્કનું જ પરિણામ છે. બાકી બધી વસ્તુઓ, જેમ કે સ્વાસ્થ્ય, સંપત્તિ, પ્રતિષ્ઠા, લાંબુ આયુષ્ય, એ બધી ઉદાસીન છે. ઉદાસીન
એટલે એનું કંઈ મહત્વ નહીં?
એવું નહીં કે મહત્વ નહીં, પણ એ પોતાની રીતે સારી કે ખરાબ નથી. હા, એમાંની કેટલીક પસંદગી પાત્ર છે, જેમ કે સ્વાસ્થ્ય કોને ન ગવે, અને કેટલીક નાપસંદ છે, જેમ કે બીમારી.
બરાબર.
પણ સાચું સુખ, જેને એ લોકો યુડાઇમોનિયા કહેતા, એ આ બાહ્ય વસ્તુઓ મેળવવા કે ન મેળવવા પર આધારિત નથી. સુખ તો સદ્ગુણી અને તર્કસંગત રીતે જીવવામાં રહેલું છે, એટલે કે આપણા નિયંત્રણમાં જે છે, આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણા કાર્યો, એને સદ્ગુણ મુજબ કરવા. આ વિચાર એટલી જબરદસ્ત આંતરિક શાંતિ અને શક્તિ આપે છે, કારણ કે આપણું સુખ પછી બહારને સંજોગો પર આધારિત નથી રહેતું, એ સંપૂર્ણપણે આપણા પોતાના હાથમાં આવી જાય છે.
આ તો ખૂબ શક્તિશાલી વિચાર છે ખરેખર. પણ શું આ બધું ફક્ત વ્યક્તિગત સ્તરે જ લાગુ પડે છે, પોતાના સુખ અને શાંતિ માટે? કે પછી સ્ટોઇક્સ સમાજ અને બીજા લોકો વિશે પણ કંઈ વિચારતા હતા?
હા, ચોક્કસ વિચારતા હતા. સ્ટોઇકિઝમ એ ખાલી પોતાનું ભલું કરવાની ફિલોસોફી નથી. ઇનવુડ વિશ્વનાગરિકતાના, કોસ્મોપોલિટનિઝમના ખ્યાલ પર ખૂબ ભાર મૂકે છે.
વિશ્વનાગરિકતા?
હા, આ વિચાર આવે છે ઓઇકેઓસિસના સિદ્ધાંતમાંથી, જેનો અર્થ થાય છે પોતાનું બનાવવું અથવા સંબંધ કેળવવો.
ઓકે.
સ્ટોઇક્સ માનતા કે જેમ આપણે શરૂઆતમાં પોતાના શરીર પ્રત્યે લગાવ અનુભવીએ છીએ, તેમ ધીમે ધીમે આ લગાવ કુટુંબ, મિત્રો, સમાજ અને છેવટે સમગ્ર માનવજાતિ સુધી વિસ્તરવો જોઈએ. કારણ શું? કારણ કે બધા મનુષ્યો અને બધા તર્ક ધરાવતા જીવો એ સાર્વત્રિક તર્ક એટલે કે લોગોસના ભાગીદાર છે. એટલે આપણે બધા એક મોટા વૈશ્વિક કુટુંબના, અથવા એમ કહો કે એક વિશ્વનગર, કોસ્મોપોલિસના નાગરિક છીએ. આ સમજ આપણામાં બીજા પ્રત્યે સહાનુભૂતિ, ન્યાય અને જવાબદારીની ભાવના જગાડે છે. એટલે જ માર્કસ ઓરેલિયસ જેવા સમ્રાટ અને સેનેકા જેવા રાજકારણીઓએ આ સિદ્ધાંતોને જાહેર જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
વાહ, આ તો ખરેખર એક સંપૂર્ણ જીવન દર્શન લાગે છે. વ્યક્તિગત શાંતિથી શરૂ કરીને વૈશ્વિક જવાબદારી સુધી. તો જો આપણે ઇનવોર્ડના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી મુખ્ય સંદેશા તારવવા હોય તો તે કયા હશે? આપણા શ્રોતાઓ માટે પાંચ મુખ્ય મુદ્દા કયા ગણી શકાય?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી વધુ જાણીતો મુદ્દો છે નિયંત્રણનું વિભાજન, ડાયકોટોમી ઓફ કંટ્રોલ.
હા,
જીવનમાં અમુક વસ્તુ આપણા નિયંત્રણમાં છે, આપણા વિચારો, નિર્ણયો, પ્રતિક્રિયાઓ, આપણું ચારિત્ર્ય, અને અમુક વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી, બાહ્ય ઘટનાઓ, બીજા લોકોના કાર્યો, આપણું સ્વાસ્થ્ય, આપણી પ્રતિષ્ઠા વગેરે. આ ભેદ સમજવાથી જ જબરદસ્ત શક્તિ મળે છે, કારણ કે આપણે જે બદલી શકતા નથી તેના પર ખોટી ઉર્જા બગાડવાનું બંધ કરીએ છીએ.
હા, આ સમજાય છે, બહુ મહત્વનું છે. બીજો મુદ્દો?
બીજો મુદ્દો છે સદગુણ જ એકમાત્ર સાચું સારું છે. સાચું સુખ અને જીવનનું મૂલ્ય આપણા ચારિત્ર્ય અને તર્કસંગત કાર્યોમાં રહેલું છે, બહારની સફળતા, સંપત્તિ કે સ્વાસ્થ્યમાં નહીં. હા, એ વસ્તુઓ ઉપયોગી છે, પણ સુખ માટે અનિવાર્ય નથી. આ સમજ આપણને મુશ્કેલીઓ અને નુકસાનનો સામનો કરવા માટે અદ્ભુત મજબૂતી આપે છે.
એટલે કે આપણી ખુશી બહારની વસ્તુઓ પર નિર્ભર નથી, એ આપણા અંદર છે. અને ત્રીજો મુદ્દો?
ત્રીજું, તર્કસંગત ભાવના. આપણી લાગણીઓ, ખાસ કરીને નકારાત્મક આવેગો, એ સારા અને ખરાબ વિશેના આપણા નિર્ણયો કે માન્યતાઓનું પરિણામ છે. એટલે લાગણીઓને દબાવવાની જરૂર નથી, પણ એની પાછળના વિચારોને સમજવાની અને સુધારવાની જરૂર છે. એમ કરવાથી આપણે લાગણીઓને નિયંત્રિત કરી શકીએ છીએ. આ આપણને ભાવનાત્મક રીતે વધુ સ્થિર અને પરિપક્વ બનાવે છે.
ચોથું, વિશ્વ નાગરિકતા, કોસ્મોપોલિટનિઝમ. આપણે સૌ એક મોટા માનવ સમુદાયનો ભાગ છીએ. કેમ? કારણ કે આપણે બધા સાર્વત્રિક તર્કમાં ભાગીદાર છીએ. આ સમજ આપણને સંકુચિત વફાદારીઓથી ઉપર ઉઠીને સમગ્ર માનવતા પ્રત્યે સહાનુભૂતિ, ન્યાય અને જવાબદારી કેળવવા પ્રેરે છે.
અને પાંચમું, પ્રકૃતિ અનુસાર જીવવું, જેનો અર્થ આપણે પહેલા ચર્ચા કરી એમ આપણા વ્યક્તિગત તર્કને બ્રહ્માંડના સાર્વત્રિક તર્ક લોગોસ સાથે સુમેળમાં લાવો. આ ખાલી નિષ્ક્રિય સ્વીકાર નથી, પણ બ્રહ્માંડની તર્કસંગત વ્યવસ્થાને સમજવી અને તેમાં સક્રિયપણે આપણી ભૂમિકા ભજવવી એક તર્કસંગત અને સામાજિક જીવ તરીકે. આ પાંચે મુદ્દાઓ મળીને સ્ટોઇકિઝમને એક સંપૂર્ણ અને સંકલિત સિસ્ટમ બનાવે છે, અને આ જ ઇનવુડનો મુખ્ય ભાર છે.
સ્ટોઇક વિચારધારામાં ખરેખર ઘણા યાદગાર અને પ્રેરણાદાયક વિચારો છે. ઇનવુડના વિશ્લેષણના આધારે ચાલો આપણે કેટલાક મુખ્ય વિચારો કે સૂત્રોને યાદ કરીએ, જે આ ફિલોસોફીનો સાર પકડે છે.
હા, ચોક્કસ. એક ખૂબ જ શક્તિશાળી વિચાર માર્કસ અરેલિયસનો છે, તમારી શક્તિ તમારા મન પર છે, બાહ્ય ઘટનાઓ પર નહીં. આ સમજો અને તમને શક્તિ મળશે. આ સીધો નિયંત્રણના વિભાજન સાથે જોડાયેલું છે. સાચી શક્તિ બહારની દુનિયાને બદલવામાં નથી, પણ આપણી આંતરિક દુનિયા આપણા વિચારો અને પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવામાં છે. આપણું મન એ આપણી સ્વતંત્રતાનું એમ સમજો કે છેલ્લું અને અબાધિત ક્ષેત્ર છે.
બરાબર. બીજો એક વિચાર જે મહાન શિક્ષક એપિક્ટેટસ સાથે જોડાયેલો છે, જે પોતે ગુલામ હતા પણ કેવા વિચારો આપ્યા. તમારી સાથે શું થાય છે તે મહત્વનું નથી, પરંતુ તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો તે મહત્વનું છે. આ પણ બહુ ઊંડી વાત છે.
ખરેખર ઘટના પોતે સારી કે ખરાબ નથી હોતી, એ તટસ્થ હોય છે. આપણો તેના વિશેનું અર્થઘટન, આપણું મૂલ્યાંકન, ઓ આ બહુ ખરાબ થયું, આ તો અન્યાય છે, એ જ નક્કી કરે છે કે આપણે કેવો અનુભવ કરીશું. અને આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની ક્ષમતા, એ જ આપણી ખરી આઝાદી છે. અને માર્કસ ઓરેલિયસનો વધુ એક વિચાર, જે સંબંધો અને નૈતિકતા માટે ખૂબ માર્ગદર્શક છે, શ્રેષ્ઠ બદલો એ છે કે તમારા દુશ્મન જેવા ન બનવું.
વાહ.
એટલે કે જ્યારે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે, ત્યારે ગુસ્સામાં આવીને આપણે પણ એવા જ બની જઈએ, એ સાચો પ્રતિભાવ નથી. શ્રેષ્ઠ પ્રતિભાવ એ છે કે આપણે આપણી પોતાની નૈતિકતા, આપણા સદગુણો જાળવી રાખીએ. આપણું ચારિત્ર્ય ભ્રષ્ટ ન થવા દેવું, એ જ આપણી સાચી જીત છે, બદલો લેવો એ નહીં.
આ સિદ્ધાંતો સાંભળવામાં ખૂબ સારા અને શક્તિશાળી લાગે છે, પણ સવાલ એ થાય કે શું આજના જમાનામાં આટલી ઝડપી અને જટિલ જિંદગીમાં આ બધું ખરેખર પ્રેક્ટિકલ છે? શું રોજબરોજના જીવનમાં આ વિચારોને લાગુ કરી શકીએ?
ચોક્કસપણે લાગુ કરી શકાય છે, અને મને તો લાગે છે કે તેની આજે કદાચ સૌથી વધુ જરૂર છે. દાખલા તરીકે ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, ઇમોશનલ રિઝિલિયન્સ.
કેવી રીતે?
માની લો કે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો, અથવા કોઈએ આપણી જાહેરમાં ટીકા કરી. સામાન્ય રીતે શું થાય? ગુસ્સો આવે, નિરાશા લાગે, આપણે બચાવ કરવા લાગીએ.
હા, એવું જ થાય.
પણ સ્ટોઇક અભિગમ અપનાવીને આપણે એક ક્ષણ થોભીને વિચારી શકીએ, ઓકે, આ ઘટના મારા નિયંત્રણમાં હતી કે બહાર? શું આ ખરેખર ખરાબ છે કે ફક્ત અણગમતી પણ ઉદાસીન ઘટના છે? આ પરિસ્થિતિમાં મારો સદગુણી પ્રતિભાવ શું હોઈ શકે? જેમ કે શાંત રહેવું, રચનાત્મક રીતે વાત કરવી, ભૂલમાંથી શીખવું. આ રીતે વિચારવાથી આપણે આવેગમાં તણાઈ જવાને બદલે વધુ શાંત અને સમજાદારીપૂર્વક પ્રતિક્રિયા આપી શકીએ છીએ. જુઓ, સમજવું સહેલું છે, કરવું કદાચ અઘરું લાગે શરૂઆતમાં, પણ અભ્યાસથી શક્ય બને છે.
અને કાર્યસ્થળ પર જ્યાં પરિણામોનું દબાણ હોય, સ્પર્ધા હોય, ત્યાં આ કેવી રીતે મદદ કરી શકે?
વ્યાવસાયિક જીવનમાં પણ આ ખૂબ ઉપયોગી છે. મોટાભાગે આપણે શેના પર ધ્યાન આપીએ? પરિણામો પર. પ્રમોશન મળશે કે નહીં, ટાર્ગેટ પૂરો થશે કે નહીં, જે ઘણીવાર પૂરી રીતે આપણા નિયંત્રણમાં નથી હોતા.
સાચી વાત છે.
સ્ટોઇકિઝમ આપણને શીખવે છે કે આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ? આપણા પ્રયત્નો પર, આપણી પ્રામાણિકતા પર, આપણા કામની ગુણવત્તા પર, આપણા સહકર્મીઓ સાથેના ન્યાયપૂર્ણ વ્યવહાર પર, કારણ કે આ બધું આપણા નિયંત્રણમાં છે. સફળતાને ફક્ત બહારની સિદ્ધિઓથી નહીં, પણ આંતરિક સદ્ગુણ દ્વારા માપવી જોઈએ. જેમ કે જવાબદારી નિભાવવી, મુશ્કેલીમાં હિંમત રાખવી, બીજાઓ સાથે સહાનુભૂતિ રાખવી. આમ કરવાથી લાંબા ગાળે વધુ સંતોષ મળે છે અને તણાવ ઓછો થાય છે.
અને આપણા સંબંધોમાં જ્યાં ઘણીવાર ગેરસમજૂતી થાય, અપેક્ષાઓનો ટકરાવ થાય, ત્યાં આ કેવી રીતે કામ લાગે?
આંતરવ્યક્તિત્વ સંબંધોમાં પણ નિયંત્રણનું વિભાજન અને વિશ્વ નાગરિકતાના સિદ્ધાંતો ખૂબ મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈની સાથે મતભેદ થાય, ત્યારે તરત જ બીજાના વર્તનને દોષ આપવા લાગીએ છીએ આપણે, નહીં, જે આપણા નિયંત્રણમાં નથી.
હા, મોટાભાગે એવું જ થાય છે.
કેળવવી અને સંબંધમાં આપણા પોતાના વર્તનમાં સદગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેમ કે ધીરજ રાખવી, માફી આપવી, સમજણ કેળવવી, આ બધું સંબંધોને વધુ મજબૂત અને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ કરી શકે છે.
આજના ઊંડાણપૂર્વકના ચિંતન પછી મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે સ્ટોઇકિઝમ એ ખાલી મુશ્કેલીઓ આવે ત્યારે દાંત ભીસીને સહન કરવાની નિષ્ક્રિય ફિલોસોફી નથી.
બિલકુલ નહીં.
પણ એ તો સક્રિય રીતે આપણા તર્ક અને ચારિત્ર્યને કેળવીને જવાબદારીપૂર્વક એક અર્થપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો માર્ગ બતાવે છે. અને ઇનવુડ જે રીતે એની વ્યવસ્થિત પ્રકૃતિ, પેલું તર્કશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનું અતૂટ જોડાણ ઉજાગર કરે છે, એ ખરેખર સ્ટોઇકિઝમની સાચી શક્તિ અને ગહનતા દર્શાવે છે.
અને મારા માટે ઇનવુડના વિશ્લેષણમાંથી મળતો સૌથી મૂલ્યવાન બોધપાઠ એ છે કે સાચી સ્વતંત્રતા અને શક્તિ બહારના સંજોગોને બદલવામાં નથી, પણ આપણી આંતરિક પ્રતિક્રિયાઓ, આપણા નિર્ણયો અને આપણા ચારિત્ર્યની સંપૂર્ણ જવાબદારી લેવામાં રહેલી છે. આપણે મોટાભાગે શું કરીએ છીએ? બહારની પરિસ્થિતિઓ કે બીજા લોકોને દોષ આપવા ટેવાયેલા હોઈએ છીએ.
હા, એ સહેલું લાગે છે.
એ સ્વીકારવું કદાચ અઘરું છે કે આપણી ખુશી અને શાંતિની ચાવી આપણી અંદર જ છે, પણ જો આ સમજ જીવનમાં ઉતારીએ તો તે ખરેખર પરિવર્તન લાવી શકે છે. સ્ટોઇસિઝમ, જેમ ઇનવુડ દર્શાવે છે, એ માત્ર વાંચીને ભૂલી જવાનો વિષય નથી, પણ રોજિંદા જીવનમાં સતત અભ્યાસ, ચિંતન અને અમલમાં મૂકવાની એક જીવંત ફિલોસોફી છે.
તો શ્રોતા મિત્રો માટે એક વિચાર મૂકીને જ જઈએ. જો સદગુણ જ એકમાત્ર સાચું સારું હોય, તો આપણે આપણા રોજિંદા જીવનમાં સફળતા, સંપત્તિ અને માન્યતા જેવી વસ્તુઓને જે મૂલ્ય આપીએ છીએ, તેમાં શું ફેરફાર આવી શકે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.